શ્રી પંચાસ્તી કાય સંગ્રહ ગાથા 159 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 10.
સ્વચારિત્ર પ્રવૃત્તિનો માર્ગ કેવો છે તે આમાં બતાવ્યું છે. એટલે કે સ્વરૂપ આચરણ, આત્માને આત્માનું આચરણ કેવું હોય એ વાત આ ગાથામાં છે. મુખ્યપણે મુનિની અપેક્ષાથી વાત છે. નીચે પણ સાધકને પોતાની અવસ્થા અનુસાર સ્વરૂપ આચરણ હોય છે. ફરીથી લઈએ ટીકા. જે યોગેન્દ્ર સમસ્ત મોહવ્યૂહથી બહિર્ભૂત હોવાને લીધે પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત સ્વરૂપ વાળો વર્તતો થતો સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે અનુસરતા થતા નિજ સ્વભાવભૂત દર્શનમાન ભેદને પણ આત્માથી અભેદપણે આચરે છે તે ખરેખર સ્વચારિત્રને આચરે છે. શું કહે છે કે જે યોગેન્દ્ર છે આત્મામાં ઉપયોગને જોડાવવામાં પણ જોડવામાં જો ઘણા સમર્થ છે અને સમસ્ત પ્રકારના મૂળભાવોથી બહિર્ભૂત હોવાને લીધે એટલે એમનું જ્ઞાનનું પરિણામ છે એ સમસ્ત પ્રકારના મૂળભાવથી ભિન્ન પડેલું હોવાથી જુદું પડેલું હોવાથી એને બહિર્ભૂત કહેવામાં આવે છે. એના કારણે પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત સ્વરૂપ વાળો વર્તતો થતો. પરદ્રવ્યના જેટલા કોઈ પરદ્રવ્ય સ્વભાવી ભાવો છે તેનાથી શૂન્ય, તેનાથી રહિત સ્વરૂપ વાળો એટલે માત્ર જ્ઞાનમય ભાવે વર્તતો થતો અથવા આત્મભાવે વર્તતો થતો સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે એટલે પોતાના નિજ સ્વયં સ્વરૂપને સન્મુખપણે અનુસરતા થતા નિજ પરમ સ્વરૂપને સન્મુખ થઈને પરિણમતા થતા નિજ સ્વભાવભૂત જ્ઞાન દર્શનના ભેદને પણ જ્ઞાન દર્શનમાં ભેદ તો સ્વભાવભૂત છે તો પણ એમ કહેવું છે તેમાં ભેદપણે નહીં પરિણમતા આત્માથી અભેદપણે આચરે છે પોતાના સ્વરૂપથી અભેદ ભાવે એમને અનુભવે છે તે ખરેખર સ્વચારિત્રને આચરે છે. એવા યોગીન્દ્ર પોતાના સ્વરૂપમાં લીન વર્તે છે, પોતાના સ્વરૂપમાં ધામી ગયેલા છે, એમનું સ્વરૂપ આચરણ અથવા સ્વચારિત્રનું આચરણ છે. અલ્પ જે વિકલ્પ ઉઠે છે છઠ્ઠે ગુણ સ્થાને આવતા એને અહીંયા લક્ષમાં લીધો નથી. કોઈ તર્ક કરે તો મુનિને છઠ્ઠું ગુણ સ્થાન આવે છે. મંચમાં આવ્રત સમિતિ ગુપ્તી શીલ સંયમનો વિકલ્પ ઉઠે છે તો એટલો તો શુભરાગ છે ને અને એટલું તો પરચારિત્ર છે ને કે એને અહીંયા લક્ષમાં લીધો નથી. પરિણામના બંને પ્રકાર હોવા છતાં મુખ્ય પરિણમન તો સ્વચારિત્રનો છે મુનિને કે સાધકને. પરિણમનમાં સ્વવિકલ્પ અથવા સ્વરાગ પણ આંશિક છે અને વિતરાગ પણ આંશિક છે. એક અવસ્થામાં બંને અંશો હોવા છતાં અને બંને અંશોની એક અવસ્થા હોવા છતાં બંને અંશો થઈને એક અવસ્થા હોવા છતાં એમાં મુખ્ય ભાવ છે એ સાધકપણાનો સ્વચારિત્રનો છે. ગૌણ ભાવ છે તે પરચારિત્રનો છે. તેથી સ્વચારિત્ર વધતું વધતું પરિપૂર્ણ દશાને પામે છે અને પરભાવ છે એ ઘટતા ઘટતા શુભ ભાવ ઘટતા ઘટતા સદંતર અભાવ એનો થઈ જાય છે. આ રીતે ખરેખર શુદ્રવને આશ્રિત અભિન્ન સાધ સાધન ભાવવાળા નિશ્ચય વિના આશ્રયે મોક્ષ માર્ગનું પ્રરૂપણ કરવામાં આવ્યું. શું કહે છે કે મોક્ષ માર્ગનું નિરૂપણ છે, પ્રરૂપણ છે, એ અહીંયા શુદ્ધ દ્રવ્યને આશ્રિત પરિણામ દ્વારા કરવામાં આવ્યું. એટલે એમ કે શુદ્ધ દ્રવ્યને આશ્રિત પરિણામ છે તે જ મોક્ષ માર્ગ છે એમ કહેવામાં આવ્યું છે. નીચે અર્થ કર્યો છે શુદ્ધ દ્રવ્યને આશ્રિતનો. અહીં નિશ્ચયનો વિષય શુદ્ધ દ્રવ્ય, નિશ્ચયનો વિષય છે તે શુદ્ધ દ્રવ્ય, અર્થાત શુદ્ધ પર્યાય પરિણત દ્રવ્ય છે. શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે એને નિશ્ચયનો વિષય કહેવાય છે, અને શુદ્ધ પર્યાય પરિણત જે દ્રવ્ય છે કે જે પર્યાયનો આશ્રય શુદ્ધ દ્રવ્ય છે તેથી પર્યાય શુદ્ધ પરમી છે એને પણ શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવે છે, એને પણ નિશ્ચય કહેવામાં આવે છે. કેમ કે જે મનવચન કાયના યુગથી શુભાચરણ થાય છે એને વ્યવહાર કહેવો છે અને આને નિશ્ચય કહેવો છે. એટલે કે એકલા દ્રવ્યનો પરનિમિત વિનાનો શુદ્ધ પર્યાય છે, નિશ્ચય છે. એટલે શું છે નિશ્ચય મોક્ષ માર્ગ છે એટલે શું છે કે એકલા દ્રવ્યનો શુદ્ધ પર્યાય છે, અથવા જેવું દ્રવ્ય છે તેવો જ એનો સ્વભાવ પર્યાય છે. જેવા જેવા સ્વભાવે દ્રવ્ય છે એવો જ એનો પર્યાય પ્રગટ થયો છે. સ્વભાવ જેવો સ્વભાવ છે તદ્રુપ, જેમ કે નિર્વિકલ્પ શુદ્ધ પર્યાય પરિણત મુનિને નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. જે મુનિ નિર્વિકલ્પ શુદ્ધ પર્યાય પરિણમા છે ત્યારે એને ખરેખર મોક્ષ માર્ગ છે, નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. એટલે ત્યારે તે ખરેખર મોક્ષ માર્ગમાં છે. જ્યારે સવિકલ્પ દશામાં હોય ત્યારે મોક્ષ માર્ગ એ સવિકલ્પ દશા એને મોક્ષ માર્ગ કહેતા નથી, કેમ કે આંશિક બંધભાવ રૂપ છે. નિમિત્ત વિના એટલે નિમિત્તના આશ્રય વિના, નિમિત્ત સાથે સંપર્ક સંબંધ રાખ્યા વિના, જોડાયા વિના. એટલે સંબંધ કરે છે ત્યારે નિમિત્ત છે. જગતના જે દ્રવ્યો છે એની સાથે જીવનો સંબંધ પૂરતી રાગથી કરે છે ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે. પોતે સ્વયં પોતાના ઉપાદાનથી રાગ કરે છે ત્યારે એના ઉપર નિમિત્તનો આરોપ જાય છે. તે દ્રવ્ય પોતા પણ ત્યારે પણ ઉપાદાન સ્વરૂપે જ છે, તે દ્રવ્ય ત્યારે પણ પોતાના સ્વરૂપે, પોતાના માટે તો ઉપાદાન સ્વરૂપે છે, પણ જે જીવ એના પ્રત્યે રાગ કરે છે ત્યારે એને રાગનું નિમિત્ત ગણવામાં આવે છે. ફરી આ રીતે ખરેખર શુદ્ધ દ્રવ્યને આશ્રિત અથવા તો પર્યાય જે દ્રવ્ય શુદ્ધ પરિણમ્યું છે તેને આશ્રિત, તેને આશ્રિત એટલે તેને લક્ષમાં લઈને મોક્ષ માર્ગનું પ્રરૂપણ કરવામાં આવ્યું, મોક્ષ માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું. કેવી રીતે કે અભિન્ન સાધ સાધન ભાવવાળા નિશ્ચયના આશ્રયે. એ અભિન્ન સાધ સાધન છે. શું છે કે જે નિશ્ચય નહીં છે અથવા શુદ્ધ પરિણમન છે તે આત્માનું અભિન્ન સાધન છે અને આત્મા એનું સાધ છે. શુદ્ધાત્મા સાધ છે અને એની સાથે નિર્વિકલ્પ અભેદ પરિણામ થાય તે એનું અભિન્ન સાધ છે. તેનો રાગ થઈને જુદો પડે, કેમ કે રાગ છે એની જાતથી જુદો છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, ત્રિકાળી અનંત ગુણના સમૂહ સ્વરૂપ છો, એ બધાનો એક રૂપ હું છું, એવો જે રાગ એ ભિન્ન સાધન ભિન્ન સાધી સાધનને કહેવામાં આવે છે. કેમ કે એ આત્માથી ભિન્ન જાતિના છે એટલે એને ભિન્ન સાધન ગણવામાં આવે છે. સાધન છે નહીં પણ ઉપચાર છે એને કહે છે. એનો અર્થ કર્યો છે નીચે કે જે નયના સાધ્યને સાધન અભિન્ન, અર્થાત એક પ્રકારના હોય તે અહીં નિશ્ચય નહીં છે. જેમ કે નિર્વિકલ્પ ધ્યાન પરિણત મુનિને એટલે શુદ્ધ આત્માના શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર પરિણત મુનિને નિશ્ચય નહીંથી મોક્ષ માર્ગ છે, જે ઉપર લીધું ને નિર્વિકલ્પ શુદ્ધ પર્યાય પરિણત મુનિ, કારણ કે ત્યાં મોક્ષરૂપ સાધ્ય અને મોક્ષ માર્ગરૂપ સાધન એક પ્રકારના અર્થમાં શુદ્ધાત્મરૂપ શુદ્ધાત્મ પર્યાય રૂપ છે. જ્યારે રાગ છે ભલે આત્મા સંબંધિત હોય કે વ્રતશીલ સંયમના આચરણ સંબંધિત હોય, તો પણ એ રાગ છે મોક્ષ પર્યાયથી શુદ્ધ પર્યાયથી ભિન્ન જાતિનો છે, સ્વભાવથી ભિન્ન જાતિનો છે, તેથી એને ભિન્ન સાધન ગણવામાં આવે છે. શુદ્ધ શ્રદ્ધાજ્ઞાન ચારિત્રના શુદ્ધ પરિણમને અભિન્ન સાધન ગણવામાં આવે છે. એ અભિન્ન સાધન છે અને મોક્ષ પર્યાય છે તે એનું સાધ છે, કેમ કે એનું અનન્ય કારણ ગણવામાં આવ્યું છે અથવા ખરું કારણ ગણવામાં આવ્યું છે. સાચો એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. વ્યવહાર મોક્ષ માર્ગ જેને કહેવાય છે તે ખરેખર સાચો મોક્ષ માર્ગ નથી, કહેવા માત્ર છે. શું કહું કે આ રીતે ખરેખર શુદ્ધ દ્રવ્યને આશ્રિત એટલે શુદ્ધ પરિણમન સહિત જે અભિન્ન સાધ્ય સાધન ભાવ છે તે અભિન્ન સાધન સાધન સાધ્ય ભાવ રૂપ નિશ્ચય નહીં છે. એ નિશ્ચય નહીં છે તે મોક્ષ માર્ગ છે, એમ અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે. અને જે પૂર્વે 107મી ગાથામાં દર્શાવવામાં આવ્યું હતું કે સ્વપરેતુ પર્યાયને આશ્રિત ભિન્ન સાધ્ય સાધન વાળા વ્યવહારને આશ્રયે પ્રવૃત્તમાં આવ્યું હતું, સ્વપર હેતુક નીચે અર્થ કર્યો છે કે જે પર્યાયમાં સ્વ તેમજ પર કારણ હોય છે, અર્થાત ઉપાદાન કારણ તેમજ નિમિત્ત કારણ હોય છે, તે પર્યાયો સ્વપરહેતુક પર્યાય છે. જેમ કે છઠ્ઠા ગુણ સ્થાને દ્રવ્યાર્થિક જ્ઞેયના વિષયભૂત શુદ્ધાત્મ દ્રવ્યના આંશિક આવલંબન સહિત વર્તતા તત્વાર શ્રદ્ધાન નવ પદાર્થગત શ્રદ્ધાન, તત્વાર્થ જ્ઞાન એટલે નવ પદાર્થગત જ્ઞાન અને પંચમહન મહાવ્રતાદી રૂપ ચારિત્ર એ બધા સ્વપરહેતુક પર્યાયો છે, એવો અહીં વ્યવહારનીના વિષયભૂત છે. શું કહ્યું કે છઠ્ઠા ગુણ સ્થાને આંશિક વિતરાગતા પણ છે અને છઠ્ઠા ગુણ સ્થાને સ્વવિકલ્પ રાગની જે દશા છે એમાં શ્રદ્ધાનમાં નવ તત્વનો વિકલ્પ છે, જ્ઞાનમાં નવ તત્વ સંબંધિત વિકલ્પ વાળું જ્ઞાન છે, ચારિત્રમાં વ્રતાદિના વિકલ્પ વાળું ચારિત્ર છે. એ જે પ્રકાર છે વ્યવહારનીના વિષયભૂત છે, કેમ કે એ સ્વ પર હેતુક છે, એ સ્વની સાથે પણ સંબંધ ધરાવે છે એ પરિણમન અને પરની સાથે પણ સંબંધ ધરાવે છે, તેથી એને સ્વપર હેતુક પર્યાયો કહ્યા છે. 107 ગાથાનો રેફરન્સ લીધો છે. અધિકાર શરૂ કર્યો ને શરૂઆતમાં એ વાત લીધી છે. 104 ગાથાથી અધિકાર શરૂ છે. ભાવ તણી શ્રદ્ધા સુદર્શન બોધ તેનો જ્ઞાન છે, વધુ રૂઢ માર્ગ થતા વિષયમાં સામે તે ચારિત્ર છે. આ સમ્યક દર્શન નામ ચારિત્રની સૂચના છે. કાળ સહિત 85 કાયના ભેદરૂપ નવ પદાર્થો તે ભાવો છે. નવ પદાર્થોને ભાવો કયા છે? જે વ્યવહાર શ્રદ્ધાનો વિષય છે. તે ભાવોનું મિથ્યા દર્શનના ઉદયથી પ્રાપ્ત થતું જે અશ્રદ્ધાન, તેના અભાવ સ્વભાવ વાળો જે ભાવાંતર શ્રદ્ધાન, તે સમ્યક દર્શન છે. નવ પદાર્થોનું શ્રદ્ધાન કે જે સમ્યક દર્શન શુદ્ધ ચૈતન્યરૂપ આત્મતત્વના વિનિશ્ચયનો બીજ છે. નિશ્ચય જે સમ્યક દર્શન છે એને વ્યવહારે કારણ કહેવામાં આવે છે. આ વ્યવહાર શ્રદ્ધાન નીચે છેલ્લો પેરેગ્રાફ લઈએ. આવા ત્રિલક્ષણ એટલે સમ્યક દર્શન ના ચારિત્ર ચારિત્રાત્મક મોક્ષ માર્ગનું આગળ નિશ્ચય અને વ્યવહારથી વ્યાખ્યાન કરવામાં આવશે. અહીં તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના વિશ્વભૂત નવ પદાર્થોના ઉપોદઘાતના હેતુ તરીકે તેનું સૂચન કરવામાં આવ્યું છે. વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવા છે, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આગળ કહેવા છે. એની પ્રસ્તાવના રૂપે આ ગાથા છે, વિષય અહીંથી શરૂ કરે છે. શું કહ્યું કે આગળ જે દર્શાવવામાં આવ્યું હતું એટલે જેની જેનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો એની જે સોપરવૃત્તિક પર્યાયને આશ્રિત ભિન્ન સાધ્ય સાધન ભાવવાળા વ્યવહારને આશ્રયે પ્રેરૂપવામાં આવ્યું હતું, મોક્ષ માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. આગળ વ્યવહારથી વાત કહી દીધી છે કે બિન સાધ્ય સાધનનો પણ અર્થ કર્યો છે કે જે નયમાં સાધ્ય તથા સાધન ભિન્ન હોય, જુદા પ્રેરૂપવામાં આવે તે અહીં વ્યવહાર નહીં છે. વ્યવહારની આ મર્યાદા છે અહીં, એટલે અહીંયા જે કહેવા માંગે છે એની આટલી મર્યાદા છે. જેમ કે છઠ્ઠા ગુણ સ્થાને દ્રવ્યાર્થિક નયના વિષયભૂત તો શુદ્ધાત્મ સ્વરૂપના આંશિક અવલંબન સહિત, કેમ કે તદ્દન અવલંબન જ આત્માને ન હોય છઠ્ઠા ગુણ સ્થાને, એટલો રાગ હોય તો મિથ્યા થઈ જાય છે. એટલે ત્યાં પરિણતિ તો ઉપયોગ ભલે વિકલ્પ સહિત છે, પણ પરિણતિ તો આંશિક અવલંબન સહિત વિકરાગ ભાવે છઠ્ઠા ગુણ સ્થાને મુનિને વર્તે છે, જેને જ્ઞાન ધારા કહેવામાં આવે છે અથવા ધર્મ ધારા કહેવામાં આવે છે. એવા આંશિક આલંબન સહિત વર્તતા તત્વાર શ્રદ્ધાન એટલે નવ પદાર્થ સંબંધી શ્રદ્ધાન, તત્વાર્થ જ્ઞાન અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર વ્યવહારમાંથી મોક્ષ માર્ગ છે. કારણ કે મોક્ષરૂપ સાધ્ય સ્વહેતુ પર્યાય છે, અને તત્વાર શ્રદ્ધાન આદિને મોક્ષ માર્ગરૂપ સાધન સ્વપરહેતુ પર્યાય છે. પેલી સ્વહેતુ પર્યાય છે અને આ સ્વપરહેતુ પર્યાય છે. આમાં સ્વ પણ હેતુ છે આ પર્યાયમાં, એટલે પર્યાયનો એક અંશનું કારણ શુદ્ધાત્મદ્રવ છે, એનું અવલંબન એક અંશ છે એ પરના અવલંબને છે, એટલે પરહેતુક છે. એની અંદર શું કહ્યું પૂર્વે જે દર્શાવવામાં આવ્યું હતું એટલે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો તે સ્વપરહેતુ પર્યાયને આશ્રિત પ્રયોગવામાં આવ્યું હતું. શું કે ભિન્ન સાધ્ય સાધન વાળા વ્યવહારના આશ્રયે મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગનું પ્રવર્તન કરવામાં આવ્યું હતું કે જે ભિન્ન સાધ્ય સાધન ભાવ વાળા વ્યવહાર નહીં છે, એમાં રાગ છે તે ભિન્ન સાધન છે, જુદું સાધન છે, એટલે કે ખરેખર સાધન નથી. આમાં પરસ્પર વિરોધ આવે છે એમ પણ નથી. સ્પષ્ટ કરે છે કે પહેલા એમ કહ્યું કે ભિન્ન સાધન સાધ્યથી મોક્ષ માર્ગ છે, પછી એમ કહ્યું કે અભિન્ન સાધ્ય સાધન ભાવથી મોક્ષ માર્ગ છે. તો આમાં પરસ્પર વિરોધ આવે છે કે વિરોધ આવતો નથી? કારણ કે સુવર્ણ ને સુવર્ણ પાષાણની માફક નિશ્ચિત વ્યવહાર ને સાધ્ય સાધન પણ જેમ પાષાણમાં સુવર્ણ હોય તેને સુવર્ણ પાષાણ કહેવામાં આવે છે, એમાં સોનાના રજકણ છે તે પથ્થરના નથી અને પથ્થરના છે તે સોનાના નથી, ભલે એક પથ્થરમાં બે રજકણો છે પણ એમાં સોનાના રજકણો છે એટલે આખા પથ્થરને સુવર્ણ પાષાણ કહેવામાં આવે છે. જેમ વ્યવહાર નથી સુવર્ણ પાષાણ સુવર્ણનું સાધન છે, સુવર્ણ મેળવવું હોય તો સુવર્ણ પાષાણને માંથી ગોતવું જોઈએ, બીજા પથ્થરમાંથી મળશે નહીં. એમ વ્યવહાર નથી મોક્ષનું, વ્યવહાર નથી વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચિત મોક્ષ માર્ગનું સાધન છે. શેનાથી વ્યવહાર નહીંથી, વ્યવહાર નહીંથી એટલે વ્યવહાર એમ વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચિત મોક્ષ માર્ગનું સાધન છે, પણ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ તે નિશ્ચિત મોક્ષ માર્ગનું સાધન નથી એમ છે. સ્પષ્ટ કર્યું છે તેમ વ્યવહાર નહીંથી વ્યવહાર મોક્ષ માર્ગ તે નિશ્ચિત મોક્ષ માર્ગનું સાધન છે. એટલે કે વ્યવહાર નહીંથી ભાવલિંગી મુનિને સ્વવિકલ્પ દશામાં વર્તતા તત્વાર્થ શ્રદ્ધાંત તત્વાર્થ જ્ઞાન અને મહાવ્રત આદિરૂપ ચારિત્ર નિર્વિકલ્પ દશામાં વર્તતા શુદ્ધાત્મ શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાનના સાધન છે. એટલે તો પકડે છે જો જેમ પાત્રમાં વસ્તુ રહે છે, ઘીને રાખવા માટે ઘીનું વાસણ જોઈએ, ઘીની તપેલી જોઈએ, પાણીને રાખવા માટે પાણીનો ગોળો જોઈએ કે ગાગર બીડું જોઈએ, એમ નિશ્ચય મોક્ષ માર્ગને રાખવા માટેનું પાત્ર તો જોઈએ કે નહીં, એ કે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર જે વ્યવહારના કીધા છે વ્યવહાર રત્ન કરી એને રાખવાના સાધન છે, નીતરે ઢોળા જાય એમાં એ રે નહીં એમ કહે છે, એમ કહેવાય છે. એનો અર્થ ખરેખર તો એમ છે કે જે કોઈ મુનિ છે એને મુનિ યોગ્ય વ્યવહાર પણ ન હોય તો એને નિશ્ચય મોક્ષ માર્ગ હોઈ શકે નહીં એમ વાત છે. અથવા જે મુનિને મુનિયોગ્ય મોક્ષ માર્ગનું પ્રવર્તન છે અંદર પરિણમન છે તે મુનિને બાહ્યમાં આવો જ વ્યવહાર હોય અને એવા વ્યવહારથી નીચેના કક્ષાના એને રાગ દ્વેષ હોય નહીં, એના રાગ દ્વેષની કક્ષા પણ ઉપલા સ્તરની હોય છે, નીચેના સ્તરની હોતી નથી એમ કહેવું છે. કેમ કે એની શુદ્ધિ એટલી વધી છે તો એની અશુદ્ધિમાં પણ એટલી જ મંદતા સાથે સાથે હોય, અશુદ્ધિ તીવ્ર હોય અને શુદ્ધિ પણ તીવ્ર હોય એમ બે વાતની મેળ છે, એ તો સહજ સ્વાભાવિક જ હોય છે. એમ નથી કે ઘણો મંદ રાગ કરવામાં આવે અથવા રાગને ઘણો મંદ કરવામાં આવે તેથી શુદ્ધિ વધી જાય એમ નથી, પણ જ્યારે જ્યારે શુદ્ધિ વધી જાય છે ત્યારે રાગ અત્યંત અત્યંત મંદ થતો જાય, સ્વયં જ મંદ થતો જાય છે એમ વાત છે. લોકો અહીંથી ઊંધી લઈએ છે કે જો રાગને મંદ પાડીએ ને અને રાગને મંદ કરીએ ને તો શુદ્ધિ પ્રગટવાનું કંઈક સાધન થાય, કેમ કે એને વ્યવહારે સાધન કહેવામાં આવ્યું છે, પણ એ ઉલટી દ્રષ્ટિ છે. એમાં સિદ્ધાંત આખો બદલી જાય છે, એમાં રાગ કરવાનું ધ્યેય બની જાય છે એનો ખ્યાલ રહેતો નથી, ત્યાં રાગ મંદરાગ સાધન નથી રહેતો પણ મંદરાગ ત્યાં સાધ્ય થઈ જાય છે, તેથી આખી પરિસ્થિતિ ઉલટી થઈ જાય છે. આમાં પરસ્પર વિરોધ આવે છે એમ પણ નથી આ રીતે, કારણ કે સુવર્ણને સુવર્ણ પાષાણને માફક નિશ્ચય વ્યવહારને વ્યવહારે સાધ્ય સાધન ભણું
જે ફૂટનોટમાં ખુલાસો કર્યો છે એવું
કે વ્યવહારે સાધ્ય સાધક ભણું છે નિશ્ચય તો વ્યવહારના પરિણામ બાધક છે અને નિશ્ચયના પરિણામ એકલા જ સાધક છે બંને સાધક છે આત્માનું સાધન કરવા માટે પણ અહીંયા અહીંથી નીચેનું પગથિયું ઉતરીને એમ ગણવામાં આવે છે કે વ્યવહારના પરિણામ સાધન છે અને નિશ્ચયના પરિણામ સાધ્ય છે કેમ કે નિશ્ચયના પરિણામ તીવ્ર શુદ્ધિમાં ઉત્પન્ન થતા નથી તેથી જ પારમેશ્વરી જીન ભગવાનની તીર્થ પ્રવર્તના બંનેને આધીન છે તેથી ભગવાન જીનદેવની વાણીમાં અથવા એમના ઉપદેશમાં બંનેની વાત સમજીને કરવામાં આવી છે બંનેની વાત કરવામાં આવી છે એટલે શું છે કે વ્યવહારને કેવો હોય અને વ્યવહારને એના પરિણામ કેવા હોય અને નિશ્ચયને આશ્રિત પરિણામ કેવા હોય નિશ્ચય આશ્રિત પરિણામની સાથે સાથે એનો વ્યવહાર કેવો ઉજળો હોય એ વાત બતાવવામાં આવી છે એટલે તો જૈનના જીનોક્ત વ્યવહારની તુલનામાં તે જગતના અન્ય ધર્મ અને સંપ્રદાયના વ્યવહારની તુલનામાં એ સરખાપણું આવી શકતો નથી એટલો ઉત્કૃષ્ટ વ્યવહાર જીનેન્દ્રનો કેલો છે પણ એ કરુણો છે એટલે એટલું પૂરું છે એમ છે એટલું જ પૂરું છે એટલે એને સાધનના બાને સાધ્ય કરી લેવામાં આવે કે બસ આટલો વ્યવહાર સારો પાડી લઈએ તો બસ કોઈ ભૂલ થાય છે અને એ ગૌણ કરવાનો છે એ ખરેખર સાધન નથી નિશ્ચય ખરેખર સાધન છે નિશ્ચય પરિણામનો જ ખરેખર સાધન છે અને એ નિશ્ચય પરિણામને પરિણમ્યા વિના માત્ર એના આભાસમાં વ્યવહારને ઉડાવવામાં આવે તો પણ એવડી જ મોટી ભૂલ છે બે ભૂલ છે તેથી બંને કહેવામાં આવ્યા છે કેમ કે એ તો અન્ય મતમાં પણ એવો પ્રકાર છે બસ અમે તો અત્યારે બ્રહ્માનંદમાં છીએ પછી અમારે કોઈ બહારના વ્યવહારની તમારે થી નથી પછી ગમે તેમ બોલે ગમે તેમ પ્રવર્તે ગમે તેવો આહાર લે પછી ગમે તેવા ગુસ્સો કરે ગમે તેવા પરિણામ કરે કશાયના કેમ કે અમે તો બ્રહ્માનંદમાં છીએ એ કાંઈ અમારે એની સાથે લેવા દેવા નથી એમ ન ચાલે છે અહીં તો જેવો નિશ્ચય હોય એવો એને અનુરૂપ જ વ્યવહાર એને હોય એને પ્રતિકૂળ એવો એને વ્યવહાર હોય નહીં એ વાત જીનેન્દ્રદેવે બરાબર પોતાની વાણીમાં ઉપદેશમાં કહી છે એ વાત અહીંયા લીધું શું કહ્યું તેથી જ પારમેશ્વરી જીન ભગવાનની તીર્થ પ્રવર્તના તીર્થની પ્રવર્તનાને પારમેશ્વરી કહી છે તીર્થ એટલે માર્ગ મોક્ષનો માર્ગ ઉપાય એટલે મોક્ષનો ઉપાય અથવા ઉપદેશ અથવા શાસન પરમેશ્વરે કહેલું પરમેશ્વરે ફરમાવેલું જે કાંઈ તીર્થ છે માર્ગ છે ઉપાય છે તેને પારમેશ્વરી તીર્થ પ્રવર્તના કહેવામાં આવે છે પરમેશ્વર દ્વારા એ નિરૂપણ કરવામાં આવેલી છે તેથી તે બંને નવોને આધીન છે એમાં બંને નવો કહેવામાં આવ્યા છે અથવા વ્યવહાર કેવો હોય એ પણ બતાવ્યું છે નિશ્ચય કેવો હોય તે પણ બતાવ્યું છે જીન ભગવાનના ઉપદેશમાં બે નવો દ્વારા નિરૂપણ હોય છે જીન ભગવાનના ઉપદેશમાં બે મોહો દ્વારા નિરૂપણ હોય છે ત્યાં નિશ્ચયની દ્વારા તો સત્યાર્થ નિરૂપણ કરવામાં આવે છે અને વ્યવહારની દ્વારા અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. શું આના ઉપર ચર્ચા કરી છે ફૂટનોટમાં અને ફૂટનોટમાં શું કે છે કે પ્રશ્ન કર્યો કે સત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ, અભૂતાર્થનું ઉપચરિત નિરૂપણ શા માટે કરવામાં આવે છે કે જેથી અમારી ભૂલ થાય, એમ કે છે. તર્ક કરવા વાળાનો આ તર્ક છે. તેનો ઉત્તર કે જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સિદ્ધિ સમજાતું ન હોય, જિંદગીમાં કોઈ બી એને સિંહ જોયો ન હોય, તેને સિંહના સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા અર્થાત બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. એને બિલાડી બતાવીને એમ કહેવામાં આવે છે કે આવો આવો એનો આકાર હોય છે, એમ કહું છું. સિંહના બદલે વાઘ લ્યો આપણે, તો જ્યાં બિલાડીને ચટાપટા છે વાઘને ચટાપટા છે, જેવું બિલાડીના મોઢાનો આકાર ને આંખ્યું છે એવી જ અહીંથી મોટી, એનું શરીર મોટું, એને બધું પૂદગળ મોટું, એ રીતે એનું વાઘને છે. એમ જેને કોઈ દિવસ વાઘને નથી જોયો એને બિલાડી દ્વારા વાઘ દેખાડવામાં આવે તો એને વાઘનું તાદૃશ્ય જ્ઞાન વાઘના અનુપસ્થિતિમાં પણ થાય. આમ છે સમયસાર માઠની ગાથામાં વાત દીધી છે કે જે કોઈ આર્ય ભાષાને સમજતો નથી એવો મળે છે. આર્ય ભાષામાં તમે એને આત્મા આત્મા કયો, સ્વસ્તિ સ્વસ્તિ, તારું કલ્યાણ થાય, તો કઈ સમજતો મલેશ ભાષામાં એને કહો તો તરત સમજી જાય છે કે આ મારા શાશ્વત કલ્યાણને ચાહે છે એવી કોઈ વાત કરે છે તો તરત જ એ પ્રસન્ન થાય છે. તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય, આત્મા 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 કહેતા આત્મા કેવો એ જીવો છે એવો જ્ઞાનમાં આવતો ન હોય, તેને વસ્તુ સ્વરૂપના ઉચ્ચરિત નિરૂપણ દ્વારા વસ્તુ સ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. શ્રીમદજીએ એક બહુ સરસ વાત કરી છે કે જો આ રાગ છે એની તીવ્રતા મંદતા પ્રત્યક્ષ અનુભવવામાં આવે છે તો જે રાગ વધે છે તે રાગ ઘટતો જોવામાં અનુભવમાં આવે છે તો તેનો અભાવ પણ અનુભવી શકાય છે. જેમ રાગની વૃદ્ધિ અનુભવાય છે જેમ રાગની ઘટવા પણ અનુભવાય છે તો એ ન્યાય રાગનો અભાવનો પણ અનુભવ થઈ શકે છે. એમ ન્યાય થઈ લીધું છે ને વાત, કેમ કે જીવે રાગનો અનુભવ કર્યો છે, આત્માનો શુદ્ધાત્માનો એને પરિચય નથી તો એને કઈ રીતે એમ કે આત્માને ઓળખાવો આત્માને બતાવો, તો એને જે પરિચિત ભાવો છે એના ઉપરથી પણ એને એના જ્ઞાનને દોરી જવામાં આવે છે. એ વ્યવહારની છે. તેથી જેમ તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું ન સમજાતું હોય તેને વસ્તુ સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુ સ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષિપ્ત કથન કરવા માટે પણ વ્યવહારને દ્વારા ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. કેવી રીતે કે પાણી ભરીને પ્યાલો આપો એવું લાંબુ ન કહેવું હોય તો પાણીનો પ્યાલો આપો એવું ટૂંકું કહેવાય, એવી રીતે પણ વ્યવહાર નહીંથી એનું ટૂંકું કથન કરવામાં આવે છે, સંક્ષિપ્ત કથન કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં રાખવા યોગ્ય છે કે જે પુરુષ બિલાડીના નિરૂપણને જ સિંહનું નિરૂપણ માની બિલાડીને જ સિંહ સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી. એટલે વ્યવહાર લઈને વ્યવહારે સાધન કહ્યું એને ખરેખર સાધન માની બેસે અને પછી એના જ રાગમાં લાગ્યો રે. જો ભાઈ શ્રાવકને નિત્ય પૂજા કરવાની હોય, નિત્ય દાન દેવાનું હોય, નિત્ય સ્વાધ્યાય કરવાનો હોય, છત આવશ્યક દૃષ્ટિને પણ આઠ અંગ હોય છે. પૂજા પ્રભાવના આદિના આઠ અંગ કયા છે? એ જે વ્યવહારે કયા છે એને જ ખરેખર સમય દૃષ્ટિનું સ્વરૂપ માની લઈએ અને એના રાગમાં જ રચો પચો રે તો એ વાત ખરેખર સમજો નથી. અહીં તો કહે છે કે તે ઉપદેશને જ યોગ્ય નથી, એ ઉપદેશ સાંભળવાને પાત્ર નથી એમ કહી દીધો. કેમ કે કહેવા માગે છે એના આશયને ગ્રહણ કરતો નથી. કેમ આશયને ગ્રહણ કરતો નથી? પ્રશ્ન એ થાય એમ છે, સાંભળવા તો આવ્યો છે અને કહેનારના આશયને કેમ ગ્રહણ કરતો નથી? કે એની જે રાગની રુચિ છે એ રુચિને રસને આશય ગ્રહણ થતો નથી એમ છે. પોતાની રુચિના વિષયને મુખ્ય કરી જાય છે તેથી કહેનારના આશયને એ પકડી શકતો નથી. એ પરિસ્થિતિ ઊભી થાય, નહીં તો એનું જ્ઞાન તો પ્રયોજનને પકડનારું છે અને જ્યાં જ્યાં એને પ્રયોજન ભાષે છે ત્યાં તો સૂક્ષ્મતાથી બરાબર પોતાના હિત અને અહિતના વિષયમાં વાતને પકડી લે છે. પણ અહીંયા એના પરમ હિતની વાત હોવા છતાં રુચિ ઉલટી હોવાથી એ પોતાના રુચિના વિષયને મુખ્ય કરી જાય છે અને કહેનારના આશયને છોડી દે. તે ઉપદેશને યોગ્ય નથી તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણને સત્યાર્થ નિરૂપણ માની વસ્તુ સ્વરૂપને ખોટી રીતે સમજી જાય છે એ તો ઉપદેશને યોગ્ય નથી. કેમ કે એ તો ગ્રહિત મિથ્યાત થઈ ગયું એને, એને અગ્રહિત પણ રહેતો નથી. અહીં એક ઉદાહરણ લેવાના આવે છે, અહીંયા એક દાખલો જ આપે છે કે સાધ્ય સાધન વિશેનું જે સત્યાર્થ નિરૂપણ એમ છે કે હવે મોક્ષ માર્ગી જીવનો દ્રષ્ટાંત લીધો છે. અહીંયા છઠ્ઠા ગુણ સ્થાને વર્તતી આંશિક શુદ્ધિ, સાતમા ગુણ સ્થાને યોગ નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. આ વ્યવહારે કહેવામાં આવે છે કે છઠ્ઠા ગુણ સ્થાને વર્તતી આંશિક શુદ્ધિ, સાતમા ગુણ સ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. હવે છઠ્ઠા ગુણ સ્થાને કેવી અથવા કેટલી શુદ્ધિ હોય છે એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરવો હોય તો વિસ્તારથી એમ નિરૂપણ કરાય કે જે શુદ્ધિમાં સદભાવમાં તેની સાથે સાથે મહાવ્રતા આદિના શુભ વિકલ્પો રથવિના સહજપણે વર્તતા હોય છે તે છઠ્ઠા ગુણસ્થાન યોગ્ય શુદ્ધિ, સાતમા ગુણસ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. આમ એને ચોખવટ કરીને કહી શકાય. એટલે શું કહે છે કે શુદ્ધિ શુદ્ધિનું કારણ છે. શું લીધું અહીંયા? છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધિ તે સાતમાની શુદ્ધિનું કારણ છે. એ છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધિ બતાવી હોય તો કેમ બતાવી એમ કે છે કે તે છઠ્ઠા ગુણસ્થાને એને જે પંચમાવરાત આદિના વિકલ્પ હોય છે એ જો ખરેખર શુદ્ધિ વર્તતી હોય તો એને હઠ વિના હોય. એ સંબંધે એને પરાણે કરવું પડે, હઠથી કરવું પડે, ખેંચીને પરિણામ કરવા પડે, એ વ્રત પાળવા પડે એવું એને હોય નહીં. એ શુદ્ધિને વશ અશુદ્ધિ એટલી મંદ થઈ જાય છે સ્વાભાવિકપણે કે વગર હઠે એને મહાવ્રત આદિનું પાલન થઈ જાય છે. તેથી એવા લાંબા કથનને બદલે એમ કહેવામાં આવે કે છઠ્ઠા ગુણ સ્થાને વર્તતા માગ્રતા આદિના સુવિકલ્પો, સાતમા ગુણ સ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન આમ સિદ્ધ કહી દેવામાં આવે છે. પણ ખરેખર તો છઠ્ઠા ગુણ સ્થાન યોગની જે શુદ્ધિ છે તે શુદ્ધિ શુદ્ધિનું કારણ છે, અશુદ્ધિ તો શુદ્ધિનું કારણ છે એમ ખરેખર છે. પણ પાણીનો પ્યાલો જેમ બોલાય છે, ધાતુનો કે કાચનો હોવા છતાં એ પ્રવાહી છે ને એ ઘન છે. કઈ ચાલો છે એ કઈ પ્રવાહી ચીજ નો બની શકે નહીં, છતાં બોલાય એમ કે પાણીનો પ્યાલો, એમ અશુદ્ધિ એ ખરેખર સિદ્ધિનું સાધન થઈ શકે નહીં. પણ અશુદ્ધિની સાથે સાથે વર્તતી શુદ્ધિ શુદ્ધિનું કારણ છે એમ બતાવવા માટેનું જીવોને અશુદ્ધિનો પરિચય છે, બહારની ક્રિયાનો પરિચય છે, શુભ રાગનો પરિચય છે, શુભ રાગને નિમિત્તે વર્તતી નનવચન કાયાની ક્રિયાનો પરિચય છે, એટલે એ બધી ક્રિયા દ્વારા એની શુદ્ધિનું માપ કરાવવામાં આવે છે. પણ તે તો એ ઉપચરિત નિરૂપણ છે, એવું જે નિરૂપણ છે તે તો ઉપચરિત નિરૂપણ છે. આવા ઉપચરિત નિરૂપણમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે માવરતાદિના સુવિકલ્પો નહીં પણ તેમના દ્વારા સૂચનવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાન યોગ શુદ્ધિ તે જ ખરેખર સાતમા ગુણસ્થાન યોગ નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. આમ એમાંથી અર્થ કાઢવો જોઈએ. એના બદલે અશુદ્ધિને સાધન માનીને અશુદ્ધિ શુદ્ધિને તો ઓળખે નહીં, શુદ્ધિને ઓળખે નહીં ત્યારે અશુદ્ધિને જ ખરેખર સાધન માની અને પછી દીક્ષા આદિ અંગીકાર કરવામાં આવે છે, મૃત લઈ લેવામાં આવે. ભાઈ આપણે ચારિત્ર પાળવું જોઈએ, એને જ ખરેખર ચારિત્ર માને છે, સાચું ચારિત્ર છે એની ઓળખાણ હોતી નથી. અને પછી એ રીતે બાહ્ય ચારિત્રને અંગીકાર કરીને પોતાને મોક્ષ માર્ગ માને એ વ્યવહારને જ ખરેખર સાધન માને છે, એ ખરેખર ઉદ્દેશને પાત્ર પણ નથી. આમ બીજું સંપ્રદાયમાં દિગંબર સંપ્રદાયમાં એમ કે શ્રાવક તો છીએ, પ્રતિમા તો અંગીકાર કરીએ, પછી છેલ્લે છેલ્લે મૃત્યુ એનો સમય આવે એમ થાય કે હવે કઈ આ ટકે હું નથી તો આપી દે દીક્ષા આવે બનાવી નાખો એમને. કેમ કે મનુષ્ય ભાવમાં ચારિત્ર તો અંગીકાર કરવું જ જોઈએ, કપડા ઉતારીને એને દીક્ષાની વિધિ કરીને કરાવી નાખે એને પૂરી શુદ્ધિ ન હોય, બારની શુદ્ધિ પૂરી ન હોય. ઘણી વાર એવું બને છે બારની શુદ્ધિ ન હોય, ચાલો આપી દીધું ચારિત્ર મનુષ્ય ભાવ અને વિપરાત ચારિત્ર ભગવાનનું કીધું ચારિત્ર પંચ મહાવ્રત ચાલો પતી ગયું થઈ ગયા મુનિ. પછી સમાધિ મરણે દેહ છૂટ્યો, મુનિ મુનિ પણ અંગીકાર કરીને દેહને છોડ્યો. આવા ગોટે ગોટા એ કહે છે કે ઉપદેશ ને પણ એ પાત્ર છે નહીં એવું દીધું છે. 159 ગાથા પૂરી થઈ એના ઉપર દેહ છે. અથ તમીય સ્વસમય પ્રકારાંતરેણ વ્યક્તિ કરોતિ. હવે તે જ સ્વસમયને બીજા પ્રકારે, પ્રકારાંતરેણ એટલે બીજા પ્રકારે વ્યક્ત કરે છે. 158માં જે સ્વચારિત્રની વાત કરી તે સ્વચારિત્રને 159 ગાથામાં ફરીને વ્યક્ત કરે છે. ચરદી ચરતી ચરે છે, કિમ શેને ચરે છે, ચરે છે એટલે આચરણ કરે છે. શેનું આચરણ કરે છે કે ચરિતમ ચારિત્રનું આચરણ કરે છે, ચારિત્રનું આચરણ કરે છે. પ્રથમ ભૂત કેવા ચારિત્રનું આચરણ કરે છે કે સકમ સ્વપુરુષ, સંગ એટલે સ્વકમ પોતાથી કરાયેલું, સ્વ એટલે કમ એટલે કરાયેલું, પોતાથી કરાયેલું, સ્વ એટલે તે, તે એટલે સ્વપુરુષ નિરુપરાગ સદાનંદ એક લક્ષણ નિજાત્માંતરણ રૂપમ જીત મરણ લાભ અલાભ સુખ દુઃખ નિંદા પ્રશંસા આદિ સંગતાભાવનુકૂળમ સ્વપુરુષ સ્વકિયમ ચરિતમ ચરતી, એવા ચારિત્રનું આચરણ કરે છે કે સ્વકીય પોતાથી કરાયેલા એવા ચારિત્રનું આચરણ કરે છે. કેવું છે પોતાથી કરાયેલું આચરણ? કે નિરુપરાગ છે, જેમાં રાગનો અંશ નથી, જેમાં રાગની મલિનતા નથી. જે નિરુપરાગ છે એટલે વિતરાગ રૂપ છે, સદા આનંદ એક જેનું લક્ષણ છે. નિરુપરાગ સદા આનંદ એક જેનું લક્ષણ છે, નિત્યાનંદ એક જેનું લક્ષણ છે. એ જે નિજાત્મા તેના અનુચરણ રૂપ છે. વિતરાગ નિત્યાનંદ એક લક્ષણ જેનું છે, એવો જે નિજ પરમાત્મા છે, એવા નિજ પરમાત્મામાં જે જામી જાય છે, એવા નિજ પરમાત્મામાં જેનો ઉપયોગ ઊંડો 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 ઉતરી જાય છે એને સ્વકીય ચારિત્ર કહેવામાં આવે છે. એ સ્વરૂપ ચારિત્ર છે કે જેમાં જીત મરણ લાભ અલાભ સુખ દુઃખ નિંદા પ્રશંસા બધું સરખું છે. જીવિત એટલે આ 10 પ્રાણનો જે વ્યવહાર જીવન છે એને જીવન કહેવામાં આવે છે. આયુ શ્વાસોશ્વાસ વગેરે થઈને છે ને, કે છે આયુ શ્વાસોશ્વાસ હોય તો ભલે, અને આયુ સાદી પૂરા થાય તો પણ ભલે, બે વચ્ચે કાંઈ ફેર છે નહીં. તો આયુષ પૂરું થવાનું દેખાય, ડાક્ટર એમ કે હવે આયુષ હોય એટલું ટકે, બાકી કાંઈ કામ કરે એવું આમાં નથી, ત્યારે એને એમ થાય કે એટલા ધમ પછાડા કરું કે કોઈ રીતે આયુષ પૂરું થાય નહીં. ઇંગ્લેન્ડથી દવા મગાવું, અમેરિકાથી મગાવું, ત્યાંથી ક્યાંથી મગાવું, અને કોઈ રીતે આયુષ પૂરું થવું જોઈએ. બાટલા બાટલા ચડાવે છે કે નહીં છેલ્લે? ડાક્ટર એમ કે જો કાંઈ થોડું કરશું તો પછી વધારે ટકશે, કલાક બે કલાક ચાર કલાક એક બી બે બી ખેંચશે, નહીં તો અત્યારે પૂરું થઈ જશે. સાચી વાત છે એ વાતમાં કાંઈ માલ છે? તમારી કોઈ દવા વગર આયુષ હોય તો વર્ષો સુધી ટકે, અને ગમે એટલી દવા રેડા રેડ કરો આયુષ પૂરું ખાવ એક ક્ષણમાં, દવા બધી કાંઈ પડી રહે કાંઈ કામમાં આવે. જુઓ મુનિને જીવન મરણ પ્રત્યે ક્ષમતા ભાવ છે, શરીરનો સંયોગ અથવા શરીરનો વિયોગ એ માત્ર જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞેય સિવાય એમાં બીજો કોઈ ફરક છે. આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, એ કલ્પના મુનિને થતી કલ્પના છે. શરીર એ તો અનુકૂળ, મળી એમ કે બહુ પીડા થાય તો એમ કે હવે આ શરીર પડી જાય તો એને એ શરીર રહી જાય, યોગ થાય અનુકૂળ. શું કલ્પના કરે છે વેદના સહન કરવી નહીં ને પછી, પણ હવે ત્યાંથી શું ઓછી વેદનામાં જઈશ કે વધારે વેદનામાં જઈશ એ કાંઈ તને ખબર તો છે? એ જેટલી અનુકૂળતાની કલ્પના કરે એ ભ્રમ છે, અને પ્રતિકૂળતાની કલ્પના કરે તો પણ એ ભ્રમ છે. આ તો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત લઈ લીધું. જેને જીવન મરણમાં સંભાવ છે, એને શરીરની સાતા અસંત અસાતામાં વિસંભાવ હોવાનો સવાલ રહેતો. ઘણી વેદના હોય તો પણ એને સંભાવ છે, તંદુરસ્તી હોય તો પણ એને એની સાથે કાંઈ લક્ષ છે, બે એક સરખા દુર્લક્ષનો વિષય થઈ જાય છે એમ કે છે. જીવન મરણ લાભ લાભ, પછી લાભ લાભ નો તો કોઈ સંયોગમાં સવાલ રહેતો નથી. અમુક અમુક ચીજ આવી માટે લાભ ને અમુક ચીજ ગઈ માટે નુકસાન, એ પ્રશ્ન છે. એટલે જીવન મરણ લાભ અલાભ, સુખ દુઃખ, જે સુખ દુઃખ સર્વ સાથે સંભાવ છે. સાતાનો ઉદય, અસાતાનો ઉદય, કહેવાતી અનુકૂળતા ને કહેવાતી પ્રતિકૂળતા, એ બધું એક સરખું છે. કોઈ સુખ દુઃખ મુનિને છે, નિંદા પ્રશંસા એ પણ સંયોગરૂપ શબ્દ છે. કોઈ નિંદાના શબ્દ કહે, કોઈ પ્રશંસાના શબ્દ કહે, એ બધા પૂદગળ પૂદગળ પર્યાય પરિણમેલા રજકણો છે. એમાં આ આત્માને કાંઈ લેવા દેવા નથી. પ્રશંસા કરે તો ઠીક લાગે, એને આત્મા અંદરમાં ઠીક લાગ્યો, અને નિંદા કરે ને અઠીક લાગે તો એને આત્મા અંદર માં ઠીક લાગ્યો નથી. એમ છે એ પ્રકારે જેને સમતા ભાવ અનુકૂલન, જેને સમતા ભાવ છે તે પુરુષ સ્વકીયમ ચરિતમ ચરતી, સક્કમ લીધું છે ને સક્કમ, તે પુરુષ પોતાના આત્માથી કરાયેલા એવા ચારિત્રનું આચરણ કરે છે. નિજ આત્માથી કરાયેલા એવા ચારિત્રનું એ આચરણ છે કે જે આત્મા સંભાવ સ્વરૂપે છે એવું જેનું આચરણ છે, કોઈ વિસંભાવ એમાં ઉત્પન્ન થતો એકનું જ્ઞાતા દ્રષ્ટા પણ. કેમ વિશિષ્ટ વળી તે સેનાથી વિશિષ્ટ છે ચારિત્ર, કે જો પરદવપ્પો ભાવ રહિતપ્પા, યો પરમાત્મ ભાવ રહિત આત્મા, પંચેન્દ્રિય વિષય અભિલાષ મમત્વ પ્રવૃત્તિ નિરવશેષ વિકલ્પ જાળ રહિતત્વાત્, સમસ્ત બહિરંગ પરદ્રવ્યેષુ મમત્વ કારણ ભૂતેષુ યોગી, સ્વાત્મભાવ ઉપાધિ બુદ્ધિ આલંબન બુદ્ધિ ધ્યેય બુદ્ધિ, ચૈતી પરારહિત આત્મ સ્વભાવ યશ્ય સ્વભવતી પરદ્રવ્ય પરદ્રવ્ય આત્મભાવ રહિત આત્મા. શું કહે છે કે પરદ્રવ્યમાં અહંભાવ રહિત છે એની વાત કરશે. પરદ્રવ્ય આત્મભાવ રહિત આત્મા, જેને પરદ્રવ્યમાં આત્મભાવ નથી, અહંભાવ નથી, મમત્વ ભાવ નથી, એવો આત્મા છે. કેવો આત્મા છે મુનિનો? કે પરદ્રવ્ય આત્મભાવ રહિત આત્મા, જે પરદ્રવ્યમાં આત્મભાવથી રહિત છે, એટલે પરદ્રવ્યને પોતાપણે ક્યાંય દેખાતું. આગળ એમ કહ્યું કે જીવન મરણ લાભ લાભ સુખ દુઃખ ને નિંદા પ્રશંસામાં સંભાવ છે. કેમ સંભાવ છે એને? કે એ બધા એને પર છે, શરીર પર છે, તેથી શરીર હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે. જે બીજી ચીજ છે તે બીજા પણ હોવા ન હોવામાં આ આત્માને કાંઈ લેવા દેવા રહેતી નથી. એટલે કોઈ પણ પરદ્રવ્યમાં એને પોતાપણું અથવા પોતાને અનુકૂળ પ્રતિકૂળ પણ પોતાપણું એટલે શું? પોતાને અનુકૂળ પ્રતિકૂળપણું એવું જેને દેખાતું નથી, તેથી પરદ્રવ્યમાં આત્મભાવ રહી છે. પંચેન્દ્રિય વિષય અભિલાષાના, પાંચ ઇન્દ્રિયના વિષયની અભિલાષાના મમત્વથી માંડીને એમ કે છે. એટલે પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી કોઈ પણ વિષય એની જેને અભિલાષા નથી, અભિલાષા એટલે એ મને હ એમ જેને નથી. હવે આહાર પાણી બધા સમયસર મળે તો સારું, એ મુનિને છે? કેમ કે મુનિ તો બપોરે મધ્યાહ્ન સમયે એક વાર આહાર લે તો લે, પછી એ સિવાય બીજા સમયે આહાર લેવા નીકળે નહીં, અથવા એ સમયે એને આહાર એની વિધિપૂર્વક મળે તો મળે, નહીતર પછી એને આહાર સાથે સંબંધ રહેતો. ગમે તેટલા દિવસ આહાર વિનાના જાય પણ મુનિને વિકલ્પ થાય તો પણ આટલી મર્યાદા વાળો છે. તો કે છે એટલી તો અભિલાષા રાખવી ને બીજું બધું તો છોડી દીધું છે. હવે ઘર મકાન પૂંજી પરિવાર બધું છોડી દીધું છે, પણ શરીર છે એટલે આહાર જ લે છે. તો આહાર તો હવે વ્યવસ્થિત, આહારની વ્યવસ્થા બરાબર ગોઠવાય તો થી આ ક્ષેત્રે શ્રાવકો બધા ધર્મ ભાવના વાળા છે અને આહાર આદિની વ્યવસ્થા બરાબર અનુકૂળ રહે છે એવું મુનિને હોતું ક્ષેત્ર છૂટી જાય છે. ક્યાંક સરાગી જીવો વધારે, ભલે ધર્મના લોભી હોય, સરાગી જીવો વધારે પરિચય કરે તો પણ મુનિ તે ક્ષેત્રને છોડી દે છે. કેમ કે કોઈ દરેક ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યે મુનિને મમત્વ રહેતો. અહીંયા વ્યવસ્થા તો છે બરાબર, રોજ નિયમિત આહાર માટે કાંઈ તકલીફ પડતી નથી. હવે તકલીફ પડતી નથી તો તકલીફ પડે એવા અભિગ્રહ ઉત્પન્ન કરે એવું છે, એને અનુકૂળતા પ્રતિકૂળતા સાથે કાંઈ સંબંધ છે. એવું છે વિતરાગના મુનિ જોવા મળે એવું અત્યારે તો એવો કાળ એનો છે. પંચ ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિયના વિષયની અભિલાષાના મમત્વથી માંડીને નિરવશેષ વિકલ્પ જાળ રહિત ત્વાર, બિલકુલ વિકલ્પ જાળના રહિતપણાને લીધે જેને વિકલ્પની જાળ જ નથી, નિરવશેષ જરાય નથી, એમ કે જરાય જેને વિકલ્પ નથી. અહીં તો વિતરાગ ચારિત્રમાં આચરણ કરે છે, જામી ગયેલાની વાત લેવી છે, એટલે એને વિકલ્પનો અવશેષ જેને રહ્યો નથી. પાંચ ઇન્દ્રિયના વિષયની આહારની અભિલાષા નહીં એમ જરાક પ્રશ્ન થાય એવો છે. પણ ભાઈ, એ મુનિને અંતરમાંથી અતિન્દ્રિય આનંદનું ભોજન એટલું મળે છે અને એ અતિન્દ્રિય આનંદમાં જામી જતા આત્માની પરિણમનની પુષ્ટિ એટલી બધી થાય છે કે એમાં આહારની સાથે એને સંબંધ રહેતો નથી, શરીરની સાથે સંબંધ નથી અને આહારની સાથે જાણે સંબંધ નથી. પણ એ કલ્પનામાં આવે એવી ચીજ નથી, કોઈ કલ્પના કરે તો એ કલ્પનામાં આવે એવી ચીજ નથી. કેમ કે એની જે અસ્થિ છે, અસ્થિભાવ છે, એનો પ્રકાર જ કોઈ એવો છે કે એના આંશિક અનુભવ વિના એની વૃદ્ધિનો ખ્યાલ આવે એવો નથી. માત્ર કલ્પના કરે તો એ મુનિ કેવા છે એમ પત્તો લાગે એવું નથી. સમસ્ત વિકલ્પ તત્વાત, અવશેષ નિરવશેષ, બિલકુલ અવશેષ બાકી નથી રહ્યા વિકલ્પ, વિકલ્પની જાળમાં કાંઈ અવશેષ બાકી રહ્યું નથી એવા થયા હોવાથી સમસ્ત બહિરંગ પરદ્રવ્યેષુ મહત્વ કારણભૂતેષુ યોગી સ્વ આત્મભાવ ઉપાધિ બુદ્ધિ આલમન બુદ્ધિ ધ્યેય બુદ્ધિ ત્રણ પ્રકારે લીધી છે, ત્રણ પ્રકારની વાત લીધી છે. તમામ સમસ્ત એટલે તમામ બહારના બાહ્ય એવા પરદ્રવ્યોમાં કે જે પરદ્રવ્યો મમત્વના કારણભૂત છે એવા કોઈ પણ પરદ્રવ્યમાં તમામ પરદ્રવ્યમાં યોગીને સ્વ આત્મભાવ હોતો નથી એમ કહેવું છે. પરદેવ અપભાવ રહીદપ્પા એમ કહ્યું છે ને, સ્વ આત્મભાવ એને નથી. સ્વ આત્મભાવ એટલે શું કે એમાં એને ઉપાધિ બુદ્ધિ નથી. કોઈ પણ પરદ્રવ્ય એ મેળવવા લાયક છે એવી એને ઉપાધિ બુદ્ધિ નથી. ગણેશજી લીધું છે ને કે મુનિની પાસે કોઈ શાસ્ત્ર હોય અને એ શાસ્ત્ર કોઈ માગે તો એ તરત આપી દે છે. અહીંયા તો મુનિ છે નહીં, જોયા નથી, છતાં લખ્યું છે. એક પ્રસંગ લઈને લખ્યું છે એમણે તો. આ તો બધું આવે છે ને જ્ઞાનમાં, તો બધું આવે છે ને, અહીંયા તો જોયું નથી, એક પ્રસંગ લઈ લીધું.